તારીખ 31/7/1990 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 493 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 193
495 પત્રના અંતે સત્પુરુષોને નમસ્કાર કર્યા છે. ચાર પ્રકારે અહીંયા નમસ્કાર કર્યા, ચાર બોર્ડ છે નમસ્કાર. તેમના જ્ઞાન દશામાં પોતે સત્પુરુષ છે, છતાં સત્પુરુષોને નમસ્કાર કરે છે. જેટલા કોઈ સત્પુરુષ હોય એ સર્વને નમસ્કાર કરે છે. ત્રણેય કાળના સત્પુરુષો આવે છે, એમાં કોઈ એક પણ બાકી નથી રહેતો. જ્ઞાન દશામાં પણ એમનું પરિણમન એ પ્રકારે જ્ઞાન સહિતની ભક્તિ યુક્ત હતું. અનેક પત્રોમાં એમણે નમસ્કારથી મથાળા બાંધ્યા છે. અનેક પત્રોની અંદર ભિન્ન ભિન્ન પ્રકારે આનો છે, આ જ પત્રમાં છે. અનન્ય શરણ આપનાર એવા શ્રી સદગુરુદેવને અત્યંત ભક્તિથી નમસ્કાર. પછી 400ની અંદર તો આપણે વાંચ્યું ને, બોલો આગળ એક આવી ગયો. તે પુરુષ કીર્તન કરવા યોગ્ય છે, તે પુરુષ વંદન કરવા યોગ્ય છે એમ કરી, તે પુરુષ નમન કરવા યોગ્ય છે, કીર્તન કરવા યોગ્ય છે, પરમ પ્રેમે ગુણગાન કરવા યોગ્ય છે, ફરી ફરી વિશિષ્ટ આત્મ પરિણામે ધ્યાન કરવા યોગ્ય છે, કે જે પુરુષને દ્રવ્યથી ક્ષેત્રથી કાળથી અને ભાવથી કોઈ પણ પ્રકારનું પ્રતિબદ્ધપણું વર્તતું નથી. આવા વિશિષ્ટ પ્રકારે અનેક જગ્યાએ એમણે નમસ્કારના ભાવો વ્યક્ત કર્યા છે. એ નમસ્કારના ભાવોમાં કેટલાક તો નમસ્કાર સૂત્રો જેવા થઈ પડ્યા છે. આજે એવા મુખાગ્રે લોકના મુખાગ્રે સામાન્ય માણસોના પણ એવા મોઢે થઈ જાય છે કે જાણે કોઈ સૂત્ર હોય, એ એમની વિશિષ્ટતા છે. ફરીથી લઈએ પહેલો નમસ્કાર. હા, એ જ વાંચો, એ જ. જે પુરુષ કીર્તન કરવા, નમન કરવા યોગ્ય છે, કીર્તન કરવા યોગ્ય છે, જે સત્પુરુષોએ ઉપદેશ કયો છે એના ઉપર વાત કરે છે. કેવો ઉપદેશ કયો છે? કે જન્મ જરા મરણનો નાશ કરવા વાળો ઉપદેશ કયો છે. અને જે ઉપદેશથી સ્વસ્વરૂપમાં સહજ છે જીવનું, પોતાના સ્વસ્વરૂપની અંદર સહજ સ્થિરતા થાય, સહજ સ્થિતિ પામી જાય જીવ વૈતરાગ ભાવે, એવો જેમણે ઉપદેશ કર્યો છે. અસ્થિ નાસ્તિ બે લીધી, નાસ્તિથી જન્મ જરા મરણનો નાશ કરવા વાળો, અસ્થિથી સ્વરૂપ અવસ્થાન કરવાનો જે ઉપદેશ કર્યો છે, તે પુરુષોને અત્યંત ભક્તિથી નમસ્કાર છે. પોતે સત્પુરુષ છે, પોતે નમસ્કાર કરે છે. તેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવવામાં પણ આત્મસ્વભાવ પ્રગટે છે. જો આ ભક્તિનું ફળ લીધું છે. એમણે જે ઉપદેશ કર્યો એ ઉપદેશ નિષ્કારણ કરુણાથી કર્યો, કોઈ પણ પ્રકારની સ્પ્રહા વિના, આશા વિના, બદલાવના વિકલ્પ વિના, કોઈ પણ કારણ વિના, પોતાનું કોઈ કારણ નહીં. એમ કારણ તો સામાન્ય છે કે એ જીવ દુઃખથી મુક્ત થાય, અને સ્વરૂપ સુખને પ્રાપ્ત થાય, એટલું એનું કારણ વિકલ્પમાં છે, પોતાનું કોઈ કારણ નથી. તેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્થવામાં, બે શબ્દો વાપર્યા છે, નિત્ય અને નિરંતર, હંમેશા અને સતતપણે એનું સ્તવન કરવામાં, એની પ્રશંસા કરવામાં, એનું બહુમાન કરવામાં પણ આત્મસ્વભાવ પ્રગટે છે. અહીંયા પ્રશ્ન કરે છે કે પુરુષની નિષ્કારણ કરુણા છે એ પણ બીજા જીવો પ્રત્યેનો એક પ્રશસ્ત અનુરાગ છે, અને એનું સ્તવન કરવું એ પણ એક પ્રશસ્ત અનુરાગ છે. તો પછી એવો જે પ્રશસ્ત અનુરાગ છે એના કારણે આત્મસ્વભાવ કેમ પ્રગટે, આટલો પ્રશ્ન અહીંયા થાય એવો છે. કે એટલા માટે ત્યાં આત્મસ્વભાવ પ્રગટવાનો અવકાશ થાય છે, એ ત્યાં દર્શન કે નિષ્પ્રભપણે માત્ર અન્યોના કલ્યાણ અર્થે રાગ કરવાનો અભિપ્રાય નહીં હોવા છતાં સહજ જેને વિકલ્પ થઈ જાય છે, કરવાનો અભિપ્રાય નથી, હું બીજા જીવોનું કલ્યાણ કરી શકું એ તો પ્રશ્ન જ નથી, છતાં વિકલ્પ ઉઠે છે, નથી કરી શકતો એવું જ્ઞાન છે, એવું શ્રદ્ધાન છે ને વિકલ્પ ઉઠે છે કે બીજા જીવો પણ દુઃખથી મુક્ત હો, હું કરી શકું એ પ્રશ્ન નથી, એ પણ દુઃખથી મુક્ત હો એ ભાવના છે. એવી જે પ્રશસ્ત ભાવના દર્શન મોહના અભાવ હોવા છતાં ઉત્પન્ન થાય છે, એ પરિસ્થિતિમાં એનું બહુમાન કરવામાં આવે છે, તો બહુમાન કરનારને દર્શન મોહનો અનુભાવ ઘટી જાય છે. એટલે એમ કહ્યું કે આત્મસ્વભાવ પ્રગટે છે, એને પણ આત્મસ્વભાવ પ્રગટશે, એ વાત લીધી. એવા સર્વ સત્પુરુષો જો કોઈ બાકી રાખ્યા જેનું નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે સ્તવવામાં પણ આત્મસ્વભાવ પ્રગટે છે, એવા સર્વ સત્પુરુષો, બધા જ સત્પુરુષો, કેમ કે કોઈને બાકી રાખવાનું શું કારણ છે? જે ગુણે સામ્યપણું ધરાવે છે, જે આત્મગુણ પ્રગટ કરવામાં સરખાપણું ધરાવે છે, એટલે સમ્યક પ્રકારે અંતર્મુખ થઈને નિર્દોષ પવિત્રતા જેણે પ્રગટ કરી છે, તે જેણે પ્રગટ કરી છે તે બધા જ વંદ્ય છે, તે બધા જ નમસ્કારને યોગ્ય છે. એવા સત્પુરુષો તેમના ચરણારવિંદ સદાય હૃદયને વિશે સ્થાપન રહો, ભક્તિથી એમ કહે છે. ચરણ છે એ તો નિકૃષ્ટ અંગ છે, તો એને હૃદયને વિશે સ્થાપન કરવાનું બહુમાન આપે છે, એ દ્રવ્ય અપેક્ષા છે. ભાવ અપેક્ષાથી ચરણ એટલે વચન નથી કહેતા, આ પહેલું ચરણ છે, આ શ્લોકનું આ ચોથું ચરણ છે. ચરણના બે અર્થ થાય છે, ચરણ એટલે પાદ પગ, એને પણ ચરણ કહે છે, અને વચનને પણ ચરણ કહેવામાં આવે છે. એમના વચનો પણ પોતાના હૃદયને વિશે હંમેશા સ્થાપન રહો એટલે સ્થિર થાવ, એની વિસ્મૃતિ ન થાવ, અને પોતાને એ ચરણ અનુસાર, એ વચન અનુસાર પરિણમન થાવ, એવું પોતાનું શ્રદ્ધાન જ્ઞાન થાય, એને હૃદય થયું એમ કહેવામાં આવે છે. અંતઃકરણમાં એનો સ્પર્શ થાય તો એને એનું હૃદય કહેવામાં આવે છે. કાલે એક ભૂલ થયો હતો, પહેલો નમસ્કાર. જે પદથી સિદ્ધ છે એવું આત્મ સ્વરૂપ, જે છ પદથી સિદ્ધ છે, છ પદનો આ પત્ર છે, છ પદથી સિદ્ધ છે એવું આત્મ સ્વરૂપ, એટલે ઉપદેશ બોધ અને સિદ્ધાંત બોધ બંને પ્રકારે જે સિદ્ધ થયું છે એવું જે આત્મ સ્વરૂપ, તે જેના વચનના અંગીકાર કરે સહજમાં પ્રગટે છે, જે સત્પુરુષના વચનને અંગીકાર કરતા, વચનને વાંચતા, વચનને શ્રવણ કરતા, વચનને વિચારતા એ શબ્દ નથી લીધો, એ વચનને અંગીકાર કરતા. સહેજે આત્મ સ્વરૂપ પ્રગટ થાય છે એટલે સ્વાનુભવ થાય છે. જે આત્મ સ્વરૂપ પ્રગટવાથી સર્વકાળ જીવ સંપૂર્ણ આનંદને પ્રાપ્ત થઈ નિર્ભય થાય છે, અને એ આત્મ સ્વરૂપ પ્રગટ થતાં સદાને માટે એનો નિવેડો આવી જાય છે. ક્યારેય ભય થતો નથી, ક્યારેય દુઃખ થતું નથી. સાદી અનંત અનંત સમાધિ સુખમાં એ રહે છે. એ મોક્ષની વાત લીધી છે. સાદી અનંત સમાધિ સુખમાં, સાદી લીધી ને, ત્રિકાળી તો અનાદિ છે પણ મોક્ષ છે તે સાદી છે, અને અનંત સુખ તો મોક્ષમાં જ છે, એ સિવાય અનંત સુખ નથી. એવા સંપૂર્ણ આનંદને પ્રાપ્ત થઈ નિર્ભય થાય છે એ પણ એમને નમસ્કાર વચન છે. એ પદમાં નમસ્કાર વચન છે કે એમને એમાં હું નમું છું, એ પદને હું ચાહું છું. પછી દેહાતીત દશા વંદન હો અગણિત એ પણ એમનું પદનો નમસ્કાર છે. નમસ્કાર તો એમણે એટલા બધા પ્રસિદ્ધપણે ગાયા છે સત્પુરુષોના સૂત્રો જેવી કેટલીક વાતો થઈ ગઈ છે. પૂર્ણપણે પૂરેપૂરી સર્વાર્પણ બુદ્ધિ જેને કહેવામાં આવે છે, પણ એ તો બહુ સહજ છે. જો ઓળખાણ થાય તો એ સહજ છે. એક માણસને એક સરકારી ઓફિસર પાસે કામ કરાવવું હોય ને, અને શિડ્યુલ કાસ્ટનો માણસ હોય, પ્રધાન હોય, ઢેઢ ભંગી ને બેહાડી દીધો હોય ખુરશીમાં, કરોડપતિ શેઠિયો હોય તો હોય તે ભાઈ સાહેબ ભાઈ સાહેબ ભાઈ સાહેબ સાફ 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 કરીને હુકમ ફરમાવો હુકમ ફરમાવો એમ કરે, જી હુકમ કરવા માંડે. ખાલી એને એનું એક વખતનું કામ કઢાવવું હોય તો, તે કાળે એ વખતે જે કામ લઈને ગયો હોય એ કામ કઢાવવું હોય તો, પછી ભલે ટેન્ડર પાસ કરાવવાનું હોય, ભલે કોઈ ઇન્ડસ્ટ્રીનું લાઇસન્સમાં ઉપર સહી કરાવી લેવાની હોય, એ જ આવું તમને આપ્યું લાઇસન્સ, એને તો સહી જ કરવાની હોય, ટાઈપિસ્ટ તો કાગળ ટાઈપ કરી દે. અરે એના પટાવાળાનું સ્વાગત કરે, ફેમિલી મેમ્બર ક્યાં છે, એના પટાવાળાનું સ્વાગત કરે. એના કરતાં બીજી વાત છે કે આ ભાઈ છે આપણી બાજુના ગામડામાં રહીએ છે, પણ એને જેની સાથે સંબંધ છે એને સંબંધ વડાપ્રધાન સાથે છે, એને સીધો નથી. શું એને જેની સાથે સંબંધ છે એના એક સગા છે, એને સીધો વડાપ્રધાન સાથે સંબંધ છે, તો એનું સ્વાગત કરે. ત્રીજે તરફેટે હોય તો સીધો એને સંબંધ ન હોય, બોલો વડાપ્રધાન એને ઓળખતો ન હોય. શું પણ વડાપ્રધાનના જે વર્તુળની અંદર અમુક માણસો હોય એમાંથી એકાદ માણસ પાછો, સંપૂર્ણ નહીં, એમાંથી એક અંશમાંથી એક અંશ તો ત્યાં નમન કરે. તો પછી જેને જન્મ જરામરણનો નાશ કરવાવાળો ઉપાય ઉપદેશ ત્યાંથી મળતો હોય, અનંતકાળનો નિવેડો આવતો હોય, એના પ્રત્યે કેટલી કેટલું સમર્પણ, એ તો સમજી શકાય એવી વાત છે. એ પ્રકારનો અનુભવથી એ વાત બરાબર સમજી શકાય એવી છે. જે આત્મ સ્વરૂપ પ્રગટવાથી જીવ સર્વકાળને માટે નિર્ભય થાય છે, સંપૂર્ણ આનંદને પ્રાપ્ત થાય છે, તે વચનના કહેનારા એવા સત્પુરુષના ગુણની વ્યાખ્યા કરવાને અશક્તિ છે. એ પોતે કહે છે કે એવા સત્પુરુષના ગુણની વ્યાખ્યા હું કરી શકું એમ નથી, આટલો વચનયોગ ધરાવે છે તો પણ કે એના ગુણની વ્યાખ્યા કરવાને માટે હું અશક્ત છું. કેમ કે જેનો પ્રત્યુપકાર ન થઈ શકે, ખરેખર તો એનો કોઈ પ્રત્યુપકાર કે બદલો મળી શકાતો નથી. એવો પરમાત્મ સ્વભાવ, પરમાત્મ ભાવ, જાણે જેણે કાંઈ પણ ઈચ્છા વિના, જાણે નહીં પણ તે જેણે કાંઈ પણ ઈચ્છા વિના માત્ર નિષ્કારણ કરુણાશીલતાથી આપ્યો છે, એમ જ આપી દીધો છે કોઈ પણ જગા જાતની સ્પૃહા વગર. એવો પરમાત્મા સ્વભાવ જેણે બતાવ્યો એમ ન કહ્યો, દર્શાવ્યો એમ ન કહ્યો, એને આપ્યો મને, એ જેને પ્રાપ્તિ થાય છે એને એ ખ્યાલ આવે છે કે હું અનંત કાળથી આથડો છું, મારું કલ્યાણ કરવા માટે મેં ઘણા ફાંફા માર્યા છે, ઘણા તપ તપ્યા છે, છ છ મહિના નીચે અગ્નિ હળગાવીને લટકો છે ઊંધે માથે, શું ઊંધે માથે લટકીને નીચે અગ્નિ સળગાવે, ક્યારે ઉનાળાના ભર બપોરે, એ તો બધા જોયા છે અમે તો, આટલા સંપ્રદાયના સાધુ જોયા છે. આ લોકો જે ખાખે આવે છે ચામડી ફાટે એવો તડકો હોય એ વખતે 11 વાગ્યાથી તપશ્ચર્યા શરૂ કરે, પછી જમે લોકો રાત્રે ખાય, રાતે લોકો 9-10 વાગે 11 વાગ્યાથી શરૂ કરે, સવારમાં જંગલ જઈ આવે, શોધબોધ જઈને આવે, પછી નાય, એ લોકો બધા સાધુ નાય, બધા નાય, પછી રખ્યા ચોળે, રાખ ચોળે, આજે તડકો ની અસર ઓછી થવાનું કારણ થોડું આ છે, બીજું હે એ ગમે એમ પણ નહીં, માણસ મરી જાય ને કાંઈ એને રોગ લાગુ પડી જાય, કાંઈ એને તાપથી એને તાવ આવી જાય, લૂ લાગે જ ને એમ કહેવાય આપણે. આ લોકો જે રાખ ચોળે છે એમાં ન તો ઠંડીની અસર થાય, ન તો ગરમીની અસર થાય, કપડાં નથી પહેરતા, એ લોકો લંગોટ પહેરે, કપડાં ન પહેરે, ઠંડીમાં ન પહેરે, ગરમીમાં ન પહેરે, 11 વર્ષ છાણા હળગાવીને કુંડાળું કરે છાણાનું, અને ચારે બાજુ બધી બાજુથી તાપસું થાય, પછી વચ્ચે ઉભારીને એક પગે ઉભારે, શીર્ષાસન કરે, ખડે પગે લઈએ, પદ્માસનમાં બે, જુદી જુદી રીતે દરેકની સાંજે 4 વાગ્યા સુધી 5 વાગ્યા સુધી 5-5, 6-6 કલાક પ્રાણાયામ કરે, ધ્યાન કર્યા, એ બધું કર્યા કરે, બધું આજીવે કર્યું છે, એવી સમજણ થઈ કે આમ લાભ થશે, આમ લાભ થશે, લાભ થવાનું માન્યું છે ત્યાં એને બધું કર્યું છે એમ કહે છે, પોતે કર્યું છે એને ખ્યાલમાં આવે છે કે આવા આકરા તપ કરીને શરીરને હુકાવી નાખ્યું, હુકવી નાખ્યું, ક્યારેક તો મરણ પ્રાપ્ત થયો છે, એવો ને એવા હઠાગ્રહની અંદર ભલે પ્રાણ જાય, નથી છોડવું, નહીં છોડવું, તપશ્ચર્યા નહીં છોડવું, પ્રાણ છૂટી જાય, એ બધું ખ્યાલમાં આવી જાય. શું આ ખ્યાલમાં આવે છે પછી કે જેણે નિષ્કારણ કરુણાશીલતાથી પરમાત્મ સ્વભાવ જેણે આપ્યો, દર્શાવ્યો નહીં પણ આપ્યો, એમ છતાં પણ જેણે અન્ય જીવને વિશે આ મારો શિષ્ય છે અથવા ભક્તિનો કરતા છે, આ મારી ભક્તિ કરે છે, અહીં તો એક માણસ જરાક સંબંધ વધારે રાખે, પ્રસંગે એને આવકાર આપે કે આમંત્રણ આપે, પકડો પક્ષ કરી બે, કાં તો સગાસક પણ હોય, સગાઈ હોય, કાં કાંઈ મિત્રતા હોય, કાં કાંઈ બીજું કારણ હોય, કાં એકાદ વખત કાંઈક એવો કામમાં આવી ગયો હોય, આ કહે છે કે કોઈ મારું સ્તવન કરનાર કોઈ મારો ભક્ત છે એ વાત જોવામાં આવતી નથી. જેને અન્ય જીવને વિશે આ મારો શિષ્ય છે અથવા ભક્તિનો કરતા છે માટે મારો છે એમ કદી જોયું નથી, એવી નજર જેણે કરી નથી, એવો વિકલ્પ જેણે કર્યો નથી, એ દ્રષ્ટિએ જેણે જોયું નથી કે આ મને અનુકૂળ છે, આ મારો છે, મારો ભક્ત છે, મારો પ્રશંસક છે, એવા જે સત્પુરુષ તેને અત્યંત ભક્તિએ ફરી ફરીને નમસ્કાર એ વિતરાગતા લીધી છે, જેને મારાપણું નથી પારકાપણું નથી, આ મારો છે, આ પારકો છે, એવું જેને નથી. એવા સત્પુરુષને ફરી ફરીને નમસ્કાર હો. અને એવા દ્રષ્ટાંતો વિના છે કે ગુરુદેવનું તો બહુ વધારે સમય જોઈને દ્રષ્ટાંત છે. વિરોધ કર્યો હોય, આકરો વિરોધ કર્યો હોય, પણ એ માણસ જો ત્યાં આવે કાંઈ નહીં, જાણે કાંઈ કર્યું જ નથી એને, પ્રેમથી બોલાવે. અને એ જીવ પામે એ ખોટો રસ્તો છોડી દે, ઉન્માર્ગનો ત્યાગ કરી દે, સન્માર્ગે આવી જાય, એવી નિષ્કારણ કરુણા વિશેષ કરીને એનો આદર કરીને કરે. એ તો નજર સામે જોયેલી ચીજ છે. જે સત્પુરુષોએ ભક્તિ નિરૂપણ કરી છે તે ભક્તિ માત્ર શિષ્યના કલ્યાણ અર્થે કહી છે. એવા સત્પુરુષોએ સત્પુરુષની સદગુરુની ભક્તિનું સ્થાપન કર્યું છે. શા માટે કર્યું છે? કેવળ શિષ્યના કલ્યાણ અર્થે કરી છે. જે ભક્તિ પ્રાપ્ત થવાથી સદગુરુના આત્માની ચેષ્ટાને વિશે વૃત્તિ રહે, શરીરની ચેષ્ટા વિશે નહીં, સદગુરુના આત્માની ચેષ્ટા વિશે. એના આત્માની શું ચેષ્ટા છે? કે સ્વરૂપની ઉપાસના કરે છે. જે ચૈતન્ય વીર્ય જાગ્રત થઈને સ્વરૂપની રચના કરે છે, જેમાં સ્વરૂપ ઉપાધિ છે, અને જે સ્વરૂપને અવલંબવા માટે જેની ચેષ્ટા છે, અંતરચેષ્ટા, અંતર પ્રયત્ન છે, એવા સદગુરુના આત્માની ચેષ્ટાને વિશે વૃત્તિ રહે. અહીંયા વૃત્તિ એ કોની? શિષ્યની. ક્યારે એ વૃત્તિ રહે? ક્યારે એ યોગ્યતા આવે? ક્યારે એ જોઈ શકે એ ચેષ્ટાને? કે જ્યારે એને અનન્ય ભક્તિ પ્રગટ હોય, પ્રગટ થઈ હોય ત્યારે, નહીંતર એ જોઈ ન શકે. ગુરુદેવ જેવા પ્રસિદ્ધ સત્પુરુષ હોય, શ્રીમદજી જેવા ગુપ્ત અને અપ્રસિદ્ધ નહીં, તો પણ જોઈ ન શકે. આત્માની ચેષ્ટા જોવી એના માટે યોગ્યતાનો સવાલ છે, અને એ યોગ્યતા એમને સર્વાર્પણ ભક્તિથી થાય છે. કેમ કે એ વખતે દર્શનનો મંદ હોય છે. એમણે જે બહુ સ્થાપી છે આ વાતને, એનું કારણ એ છે. દર્શનનું એ વખતે મંદ થવાને લીધે જ્ઞાનની અંદર એટલી નિર્મળતા આવે છે. સૌભાગભાઈ કદાચ ચાર ચોપડી માન ભીણ્યા હશે. સૌભાગભાઈને જે પ્રશ્નો પૂછ્યા છે અને એમના એમણે જે ઉત્તર આપ્યા છે, એનાથી પોતે બહુ ખુશી થયા છે, પ્રસન્ન થઈ ગયા છે કે આવો ઉત્તર જ્ઞાની સિવાય કોઈ આપી ન શકે, અથવા જ્ઞાનીને ઓળખે, જ્ઞાનીનો આશ્રિત હોય તો આપી શકે, નહીતર આપી ન શકે. તો એવી ક્ષમતા ક્યાંથી આવી? તો કંઈ શાસ્ત્રો ભણ્યા નહોતા એવા, ક્યાંથી આવી? એ ભક્તિમાંથી આવેલી છે. ના, આ પત્ર છે લલુજી ઉપરનો છે, આ પત્ર લલુજી ઉપરનો છે. પણ કોઈ કોઈ પત્રમાં એમણે પ્રશ્નો પૂછ્યા છે, એના ઉત્તર આવ્યા છે, એથી બહુ પોતે ખુશી થયા છે. એ ક્યાંથી, એમને ક્યાંથી એ ખબર પડી? બીજું તો કોઈ શાસ્ત્ર જ્ઞાન એટલું હતું નહીં, અને એવા શાસ્ત્રીય પ્રશ્નો નહોતા. એવા પ્રશ્નો હતા કે જેને માટે યોગ્યતા હોય તો જ એ પ્રશ્નોનો ઉત્તર આપી શકે, નહીતર ન આપી શકે, એમ થાય. હા, ખરેખર તો એમ છે, લેવું તો એમ જ છે. એનું નામ સ્વાધ્યાય છે. પોતાને અંગીકાર કરે, પોતા ઉપર વાતને ઉતારે, એનું નામ તો સ્વાધ્યાય છે. એ તો પદ્ધતિ છે સ્વાધ્યાયની. જે ભક્તિને પ્રાપ્ત થવાથી સદગુરુના આત્માની ચેષ્ટાને વિશે વૃત્તિ રહે, અપૂર્વ ગુણ દ્રષ્ટિગોચર થઈ અન્ય સ્વચ્છંદ મટે, એમના અપૂર્વ ગુણ દ્રષ્ટિગોચર થાય. એ ચેષ્ટાની વિષય વૃત્તિ રહે ત્યારે એમના અપૂર્વ ગુણો દ્રષ્ટિગોચર થાય, અને એ દ્રષ્ટિગોચર થતાં બહુમાન ઓર વધી જાય. બહુમાન વધી જે સ્વચ્છંદ છે એ ચાલ્યો જાય એમ છે. ભક્તિ છે એ સ્કંદને તોડનારું, સ્વચ્છંદનો નાશ કરનારું અમોઘ સાધન છે. બહુભાગ મુમુક્ષુની ભૂમિકામાં સ્વચ્છંદને કારણે જીવ પામતો નથી. હું સમજું છું, મને ખબર છે, હું પણ જાણું છું, મને પણ એવો અર્થ આવડે છે, એ સ્વચ્છંદમાંથી બહાર નીકળી શકતો નથી. હું કાંઈ જ જાણતો નથી, અહીંયાથી શરૂ કરે છે. ઘણું જાણનારો પણ ક્યાંથી શરૂ કરે? સદગુરુના ચરણમાં આવે ત્યારે હું કાંઈ જ જાણતો નથી, અહીંયાથી શરૂ કરે. ગમે એટલું જાણતો હોય તોય તે હું ન જાણતો એની વાત નથી, જાણતો હોય એની વાત છે. અને ત્યારે એને કાંઈક ઉપદેશ સ્પર્શે છે, નહીતર ઉપદેશ સ્પર્શતો નથી. આ સીધી વાત છે. એમના પ્રત્યક્ષ સમાગમમાં આવેલા જે જે વિશેષ કરીને ખાસ કરીને જે નિવૃત્તિ ક્ષેત્રની અંદર જે એક સમાગમમાં આવતા એ ભાઈઓ તો વર્ણન કરે છે કે એમના આત્માની વિતરાગતા, એમનું જે પરિણમન છે મનોવચન કાયાના ચેષ્ટાથી, આત્માની ચેષ્ટાથી, એ કોઈ અદ્ભુત વિતરાગતામય હતું. ઘણું આનંદમય હતું, શાંતિમય હતું, અને કોઈ અપૂર્વ, ભલે વાત થોડી કરે કે જાજી કરે, પણ કોઈ અપૂર્વ દેશના પ્રકાશના હતા. આટલું તો એ લોકોએ અવલોકનમાં લીધું છે. બહુ ભક્તિથી એ લોકો પ્રસંગમાં આવેલા છે અને એ વાત અવલોકન કરીને એ લોકોએ એ વાત સ્પષ્ટ કરી છે. એ અપૂર્વ ગુણ દ્રષ્ટિગોચર થઈ અન્ય સ્વચ્છંદ માટે જે આત્મબોધ થાય, જો એ અન્ય સ્વચ્છંદ માટે એટલે જે આત્મબોધ થાય એમ જાણીને જે ભક્તિનું નિરૂપણ કર્યું છે, તે ભક્તિને અને તે સત્પુરુષોને ફરી ફરીને ત્રિકાળ નમસ્કાર હો. સત્પુરુષોને તો નમસ્કાર હો, પણ સત્પુરુષ કરવાની ભક્તિ કરવાવાળાની જે ભક્તિ છે એ પરિણામને પણ નમસ્કાર કરે છે. એટલે સત્પુરુષને તો નમસ્કાર કરે છે, પણ સત્પુરુષના ભક્તને નમસ્કાર કરે છે. એક વિશેષતા છે. એ ભાવિ સત્પુરુષ છે ને, ભાવિ સત્પુરુષ છે. એના કરતા તો બીજી વાત છે એમાં કે એને આદર આપે છે, એ એક પ્રેરણા છે એને. આપણે કેમ, કોઈ નવા માણસ આવે ત્યારે કોઈ સંપ્રદાયનો પ્રમુખ માણસ આવે આપણી વચ્ચે કે ભાઈ આ તો સ્થાનકવાસીના કે દેરાવાસીનો પ્રમુખ માણસ છે, કે ના કે અહીંયા સમજવા જેવી ચીજ છે, લાવ હું જાઉં, તો પછી એને શું કરીએ? આપણે ધક્કો મારીએ? તમે મિથ્યાત્માથી આવ્યા એમ કહીએ? હે, એને જરાક આગળ આવવા દો. અને કોઈ એવું ન કહે, કોઈ એની સાથે એવું વર્તન ન કરે કે પાછો એ કાલે આવતો બંધ થઈ જાય. એને એટલો રિસ્પોન્સ આપવાનું શું કારણ છે? કે એ જીવ પણ આગળ વધે, આ માર્ગની અંદર એ જીવ વિકાસ પામે. તો જે જીવો ભક્તિથી વિકાસ સન્મુખ થયા છે એ વધુ વિકાસ પામે એવું જે સત્પુરુષનું વલણ છે એમાં પ્રસિદ્ધ થાય છે. આ પોલિસી મેટરનો સવાલ છે. ભલે અહીંયા એને એક ભક્તિથી નમસ્કાર, એની ભક્તિને નમસ્કાર કર્યા છે, પણ પોલિસી પહેલેથી આ છે કે કોઈ નવામાં નવો આવે ત્યાંથી માંડીને સત્પુરુષની ભક્તિ કરનારો હોય તો એના પ્રત્યે સત્પુરુષ પણ ભક્તિ કરે છે. સત્પુરુષને નમસ્કાર કરતા એની ભક્તિને પણ નમસ્કાર કરે છે. કાંઈ ફેર પડે નહીં, કે ગુણમાં, આત્મામાં ફેર નથી, ગુણમાં ફેર નથી, ગુણના પ્રગટપણામાં ફેર નથી, પછી ક્યાં ફેર પડે? કે ફેર પડવાનો પ્રશ્ન, ઉદયનો ફેર છે એ કાંઈ આત્મા નથી. ઉદય છે એ આત્મા નથી, ઉદય ભાવ છે એ પણ આત્મા નથી. અરે ઉપયોગ બહાર જાય આત્મા નથી, એનો એ આત્મા જ નથી. જો કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થઈ નથી. હવે પોતા ઉપર વાત લે છે કે અમને અત્યારે કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થઈ નથી. આ ઘણા માની બેસે છે ને, અતિ શ્રદ્ધા અતિ ભક્તિથી માને છે કે અમને કેવળ જ્ઞાન થઈ ગયું હતું, એ તો સિદ્ધ પદે હતા. શું સ્પષ્ટ વાત છે, ઘણી જગ્યાએ પોતે ચોપટ કરી છે. જો કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થઈ નથી, પણ જેના વચનના વિચાર યોગે શક્તિપણે કેવળ જ્ઞાન છે એમ જાણ્યું છે. કેવળ જ્ઞાનનું સામર્થ્ય મારા આત્મામાં છે એમ જાણ્યું છે, એમ સ્પષ્ટ જાણ્યું છે. શું જ્ઞાનમાં એ વાત સ્પષ્ટ, કેવળ જ્ઞાનની હૈયાતી શક્તિ રૂપે જેણે પોતામાં જોઈ લીધી કે મારામાં કેવળ જ્ઞાનનું સામર્થ્ય અત્યારે સર્વકાળે અને અત્યારે વિદ્યમાન છે. માણસ લાખોપતિ કરોડોપતિ હોય, એ કાંઈ થેલીમાં પૈસા લઈને બેગમાં પૈસા લઈને 24 કલાક નથી ફરતો, આરે નારે રાખે છે. કાં બેંકમાં પીડ્યા હોય, કાં સેફ ડિપોઝિટમાં પીડ્યા હોય, ઘરની તિજોરીમાં કબાટમાં પીડ્યા હોય, માલમાં પીડ્યા હોય, ગોડાઉનમાં મકાનોમાં હોય, એની હૈયાતીને વેદે છે. શું વેદે છે? એ મારી પાસે છે, છે તો ક્યાં ભલે પરદેશ ગયો હોય તો પણ મારી પાસે છે એની હૈયાતીને વેદે છે. એમ અહીંયા તો એટલું દૂર નથી. આ જે શક્તિ પણ કેવળ જ્ઞાન છે, ક્ષેત્રથી તો જરાય દૂર નથી, ભાવથી પણ શ્રદ્ધામાં જરાય દૂર નથી. કેમ કે શ્રદ્ધા અભેદ ભાવે શ્રદ્ધે છે, જ્ઞાન અભેદ ભાવે સ્વપણે અવલંબે છે, ચારિત્રની સાથે રમણતા કરી લે છે અભેદપણે. એટલે ભાવે પણ દૂર નથી, ક્ષેત્રે પણ દૂર નથી. આ તો સ્થિતિ છે. એવું શક્તિપણે કેવળ જ્ઞાન છે એમ સ્પષ્ટ જાણ્યું છે, એમ પ્રત્યક્ષ છે ને, સ્પષ્ટનો અર્થ લેવો પ્રત્યક્ષ જાણ્યું છે. પોતાના કેવળ જ્ઞાનને જેણે પ્રત્યક્ષપણે જાણ્યું છે, વેદ્યું છે, એનો જે સ્વરૂપે છે એ સ્વરૂપે અનુભવ કર્યો છે. ખરેખર તો અતિન્દ્રિય પ્રત્યક્ષ જ્ઞાનથી એમ જેણે સ્પષ્ટપણે જાણ્યું છે અને શ્રદ્ધાપણે તો કેવળ જ્ઞાન થયું છે. જેમ કેવળ જ્ઞાન પ્રગટ થાય એમ શ્રદ્ધામાં કેવળ જ્ઞાન પ્રગટ વર્તે છે એમ કે છે, એને થયું છે એમ લીધું છે. વિચાર દશાએ પણ કેવળ જ્ઞાન થયું છે, ભેદ પડીને જોવે છે તો કે કેવળ જ્ઞાન અંદરમાં છે, થયું છે. પ્રગટ જેમ થયું હોય એવું જોવામાં એનું પ્રગટ સ્વરૂપ શક્તિ છે અને વ્યક્તિ રૂપે જોવે છે. શું એ પદ્ધતિ અનુભવ પ્રકાશમાં લીધી ને, શક્તિને વ્યક્તપણે સંભાળી સંભાળીને પોતાના સ્વસંવેદનને જ્ઞાની વધારે છે. આ એ વાત છે. હા, વિચાર એટલે એમાં શું છે કે શક્તિને વ્યક્તપણે જ્ઞાનમાં લેવું એવું એક સ્વવિકલ્પ દશાની અંદર બને છે. એટલે વિચાર સાથે સાથે લે છે. નિર્વિકલ્પ દશામાં તો એ કાંઈ પ્રશ્ન નથી. સ્વવિકલ્પ દશાની અંદર શક્તિને વ્યક્તપણે ખ્યાલમાં લેવામાં આવે છે. શક્તિને વ્યક્ત ખ્યાલમાં એટલે જોવામાં આવે છે, એનું નામ એની વિચાર દશા છે. વિકલ્પ કરવામાં આવે છે એવું નથી લેતું. શક્તિ એને વ્યક્તપણે જોવામાં આવે છે ને વ્યક્તપણે એની વૃક્ષિ નહીં થાય છે. આ શક્તિની વ્યક્તિ કરવાની એક વિધિ છે. સુવિધિમાં એ વિષય લીધો છે, એક જગ્યાએ એ વિષય લીધો છે, અનુભવ પ્રકાશનો આધાર લઈને શક્તિને વ્યક્તપણે કરતા શ્રી વ્યક્ત થઈ જાય છે. એમ તો 2-3 જગ્યાએ એ વાત લીધી છે. સારી લીધી. દેશાએ કેવળ જ્ઞાન થયું છે, ઈચ્છા દશાએ કેવળ જ્ઞાન થયું છે. ઈચ્છા દશાએ એટલે એટલો આદર ને ઉપાદેય છે જેને, ઈચ્છા એટલે અહીંયા ઉપાદેયતા લેવી છે, પરિપૂર્ણ શુદ્ધિની જેની ઉપાદેયતા વર્તે છે એમ. ઉપાદેયતામાં અધૂરું શુદ્ધિ નથી. અને મુખ્ય નયના એટલે નિશ્ચય નયના હેતુથી કેવળ જ્ઞાન વર્તે છે, હવે થાય છે, વર્તે છે એમ. પહેલાં તો એમ કહ્યું કે પ્રગટપણે વર્તમાનમાં કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થઈ નથી, એટલે એ વાત સ્પષ્ટ કરી નાખી કે 13મું ગુણસ્થાન વર્તે છે એ વાત હું નથી કરતો. 13મું સ્થાન છે એ વાત નથી એટલી વાત ચોખ્ખી કરીને હવે કહે છે કે તો પછી કેવું વર્તે છે. એ તો એક સ્થૂળ વાત થઈ કે ભાઈ અત્યારે 4થો ગુણસ્થાન છે અને 13મું નથી, પણ તો પછી શ્રદ્ધા જ્ઞાનમાં અને પરિણમનની અંદર સ્વરૂપની સ્થિતિ કેવી છે. પહેલાં સ્પષ્ટપણે જાણ્યું છે, શક્તિપણે કેવળ જ્ઞાન છે એવું પ્રત્યક્ષ જાણ્યું છે. જ્ઞાનમાં જાણ્યું છે અને શ્રદ્ધામાં એ કેવળ જ્ઞાન થઈ ગયું છે. અમને શ્રદ્ધામાં જાણવાનો પ્રશ્ન નથી, શ્રદ્ધામાં ભેદ રહેવાનો પ્રશ્ન નથી. કેવળ જ્ઞાન શ્રદ્ધા એ તો અમને થઈ ગયું છે, હતું તો ખરો અનાદિથી, પણ શ્રદ્ધા થઈ ત્યારથી થયું એમ કહેવાય છે. વિચાર દશાએ જોઈએ તો પણ કેવળ જ્ઞાન થયું છે અમને, બે જગ્યાએ થયું છે, થયું છે લીધું. હવે ત્રીજી વખત કહે છે કે અમને વર્તે છે, હવે એ થયું છે એનો વર્તમાં વધારે સ્પષ્ટ ભાવ લેવો છે કે મુખ્ય નયના હેતુથી કેવળ જ્ઞાન વર્તે છે. આમ નૈગમ નહીંથી પણ એમ જ કહેવાય છે ને, નૈગમ નહીંથી શું જોવાય છે કે કેવળ જ્ઞાન અમને વર્તે છે, વર્તશે એમ નહીં, કેવળ જ્ઞાન અમને વર્તે છે, વર્તમાનવત લેવાય છે. સુમંદર ભગવાન સિદ્ધ ભગવાન છે, હા છે એમ જ લેવાય. એને ભાવિ નિગમ નહીં કહેવામાં આવે છે. ભવિષ્યની પર્યાયને વર્તમાનવત જોવી એ જ્ઞાનનો નય છે એમ. આ એક નિશ્ચય નહીં પણ એવો એક નય છે. એ નિશ્ચય નયનું સ્વરૂપ સ્થૂળપણે એમ કહેવાય છે કે નિશ્ચય સ્વરૂપ છે એને જાણવાનું જેનું પ્રયોજન છે તેને નિશ્ચયને કહીએ. આ એક શાસ્ત્રીય પરિભાષાથી એની વ્યાખ્યા છે કે આત્માનું જે નિશ્ચય સ્વરૂપ, એ નિશ્ચય સ્વરૂપને જાણવાનું જેમાં પ્રયોજન રહેલું છે એવા જ્ઞાનના, શ્રુત જ્ઞાનના એક અંશને નિશ્ચય નહીં કહેવામાં આવે છે. કેમ કે પ્રમાણ જ્ઞાનનો એક અંશ છે માટે નહીં કયો, પણ એનો આ બીજો ચિતાર છે કે એવો જે નિશ્ચય નહીં છે એનો હેતુ શું છે. એક શબ્દ વાપર્યો છે વધારે, મુખ્ય નયના હેતુથી, નિશ્ચય નયના હેતુથી. હેતુ શું છે કે હેતુ તો ઉપાદેય કરવાનો, વ્યક્ત કરવાનો છે. તો નિશ્ચયને માત્ર એને જાણવાનું પ્રયોજન છે એમ નહીં, પણ વ્યક્ત કરવાનું પ્રયોજન છે એમ લેવું. વ્યક્ત કરે છે, માત્ર જાણી લે છે એમ નહીં, પણ જાણતા એને વ્યક્ત કરવાનો એક પ્રોસેસ ચાલે છે, પ્રક્રિયા ચાલે છે, એવું નિશ્ચય નહીંનું પરિણામ છે. એટલે વર્તે છે એમ કહે છે. મુખ્ય નયના હેતુથી કેવળ જ્ઞાન વર્તે છે. તે કેવળ જ્ઞાન સર્વ અવ્યાબાદ સુખનું પ્રગટ કરનાર, જેના યોગે, જે સત્પુરુષના યોગે સહજ માત્રમાં જીવ પામવા યોગ્ય થયો, સહજે જ પામવા યોગ્ય થયો, તે સત્પુરુષના ઉપકારને સર્વોત્કૃષ્ટ ભક્તિએ નમસ્કાર હોવાનો જોખીને નથી કરી. ચોથા ગુણસ્થાન જે છે માટે અહીંયા ઓછી રાખવું એ વાત નહીં, સર્વોત્કૃષ્ટ ભક્તિએ એને નમસ્કાર હો, નમસ્કાર હો, બે વખત નમસ્કાર કર્યા છે. કેવી સર્વોત્કૃષ્ટ ભક્તિ, કે તીર્થંકરની જે ભક્તિ કરવામાં આવે એવી ભક્તિ સત્પુરુષની કેવી, હા કે એથી વધારે અનંતા તીર્થંકરોથી અધિક છે એમ લીધું છે. કોણ કોઈ શીખડાવ્યું તો નથી ને? કહે છે કે એવું જે કેવળ જ્ઞાન, કે જે કેવળ જ્ઞાન પ્રાપ્ત થતાં અવ્યાબાધ સુખ પ્રગટ થાય છે, એટલે કેવળ જ્ઞાનને કારણ લીધું છે, સુખ પ્રગટ્યું એને કાર્ય લીધું છે. એ તો એક નિમિત્ત નૈમિત્તિક સંબંધે એક ગુણનો ઉપચાર બીજા ગુણ ઉપર કરવામાં આવે છે. એટલે સાથે સાથે એમ કહેવું છે કે કેવળ જ્ઞાન ઉત્પન્ન થતાં કેવળ જ્ઞાનને કારણે જાણે સુખ પણ પૂરેપૂરું ઉત્પન્ન થઈ ગયું, કેમ કે સ્વભાવને પ્રતિબંધ ન રહ્યો. જે જ્ઞાન સ્વભાવ એને પ્રતિબંધ થતાં દુઃખ થતું હતું, દુઃખનું કારણ એ હતું. સ્વભાવનો પ્રતિબંધ દુઃખનું કારણ છે. ઉપયોગને જ્ઞાનને ફાંસી લાગતી હતી, એ બંધ થઈ ગયું, પ્રતિબંધ બંધ થઈ ગયો. એટલે અવ્યાબાધ સુખનું જે પ્રગટ કરનાર છે કેવળ જ્ઞાન, જેના યોગે સહજ માત્રમાં જીવ પામવાને લાયક થઈ જાય છે, એ કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવાનો છે એવી યોગ્યતા જેનામાં આવી જાય છે. સંસ્કારનું પણ અનન્ય નિમિત્ત છે ને, એના વગર તો સંસ્કાર કોઈ કાળમાં કોઈને છે નહીં. એટલે કેવળ જ્ઞાનને યોગ્ય થયો તે સત્પુરુષના ઉપકારને સર્વોત્કૃષ્ટ ભક્તિથી નમસ્કાર હો, નમસ્કાર હો એમ કરીને છેલ્લી હદે પણ નમસ્કાર કર્યા છે. એમના નમસ્કારના વચનો છે એ બહુ પ્રસિદ્ધ થયેલા છે. આ પણ બહુ પ્રસિદ્ધ છે, છેલ્લો નમસ્કાર છે એ ઘણા મુખપાઠે બોલે છે. જો કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થઈ નથી, પણ જેના વચનના વિચાર યોગે શક્તિપણે કેવળ જ્ઞાન છે, આ ગુરુદેવ મને અવારનવાર બોલતા હતા. શ્રીમદજીનું આ વચનામૃત ગુરુદેવ શ્રી પણ અવારનવાર બોલતા હતા. એમ ગુરુદેવ તો ખીલતા હતા, આવી વાત કરતી વખતે બહુ રસ વિભોર પ્રવચનમાં વાત આવતી, બહુ ખીલતા. કેમ કે જાણે કેવળ જ્ઞાનને હાથમાં રાખીને વાત કરતા હોય, મુઠ્ઠીમાં રાખીને. શું ભલે કેવળ જ્ઞાન ગમે એટલું વિશાળ હોય, મુઠ્ઠીમાં જાણે હમાવી દીધું એવી પદ્ધતિ હતી. એમ સ્પષ્ટ જાણ્યું છે શ્રદ્ધાપણે કેવળ જ્ઞાન થયું છે એવી શ્રદ્ધામાં, કેવળ જ્ઞાન થયું છે એવી શ્રદ્ધાનો ભાવ જેને પરિણમન થઈ રહ્યો છે, અને વિચાર દશાએ કેવળ જ્ઞાન થયું છે એટલે શક્તિને વ્યક્તપણે જે ભાવી રહ્યા છે, શક્તિને વ્યક્તપણે ભાવતા શક્તિ વ્યક્ત થાય છે. આ દીપચંદજીનું વચનામૃત છે. શક્તિને વ્યક્તપણે ભાવતા શક્તિ વ્યક્ત થઈ જાય છે. એટલે શક્તિ શક્તિપણે છે એમ નથી જોતા, સહેજે સહેજે એવી યોગ્યતા આવે છે, જેના ભક્તિવંત થતા એ યોગ્યતા પ્રગટે છે. તે સત્પુરુષના ઉપકારને સર્વોત્કૃષ્ટ ભક્તિએ, છેલ્લી હદની ભક્તિએ એમ કહે છે, માપ નથી એનું કોઈ. નમસ્કાર હો, નમસ્કાર હો, આ રીતે સત્પુરુષનો આદર કર્યો છે, સર્વોત્કૃષ્ટપણે આદર કર્યો છે. નિષેધ તો સ્વપ્નમાં પણ કરવા જેવો નથી, સ્વપ્ને પણ કરવા જેવો નથી, જાગ્રત અવસ્થામાં તો નહીં. અને કોઈ નિષેધ થઈ જાય કે કરે છે તો તે મુમુક્ષુની દાય, પછી એને મુમુક્ષુની ભૂમિકા લાગુ પડતી નથી, એ વ્યવહાર ચૂક્યો. જેમ મુનિ વ્યવહાર ચૂકે તો એ દ્રવ્યલિંગી પણ નથી, મુનિ વ્યવહાર ચૂકે તો એ દ્રવ્યલિંગી નથી, એ મુમુક્ષુ મુમુક્ષુતાનો વ્યવહાર ચૂકે તો એ મુમુક્ષુ વ્યવહારે પણ મુમુક્ષુ નથી. પછી નામ ભલે કહેવાય, એ લોકરૂઢિએ કહેવાય. પછી જેમ કોઈ બારનો વેશ જોઈને મુનિ કહે કે આ ફલાણા મુનિ જાય છે, દ્રવલિંગ પણ લાગુ પડતું નથી. એમ કહેવાય કે ભાઈ આવે છે અહીંયા એટલે માટે મુમુક્ષુ છે, પણ ખરેખર તો એ રૂઢિગતપણે બોલાય છે, વ્યવહારે પણ મુમુક્ષુતા નથી. એ સત્પુરુષના આટલા આદરમાંથી બીજા પડખા પણ આપોઆપ એમાંથી નીકળે છે. હા, એ તો કર્યા છે એમણે, નમસ્કાર કરવા યોગ્ય અમે અને એક આનંદ ગંજી એવા નમસ્કાર કર્યા છે, નમો નમો મુજને નમો, એવું પદ બનાવ્યું છે એમણે. તો આનંદ ગંજીએ તો પદ જ બનાવ્યું છે, હું મને નમસ્કાર કરું છું. અને છે એવું પોતાનું પદ, નમસ્કાર કરવા યોગ્ય છે, વ્યવહારે નહીં પણ નિશ્ચય નમસ્કાર કરવા યોગ્ય છે. નિશ્ચય નમસ્કાર એટલે નમવું, પર્યાય નમે તે નમસ્કાર છે, દ્રવ્યમાં પર્યાય નમે તે ભાવ નમસ્કાર છે. તો એ વાસ્તવિકપણે નિશ્ચયપણે નમસ્કાર કરવા યોગ્ય છે. હવે નિશ્ચયપણે જે નમસ્કાર કરવા યોગ્ય છે એમાં વ્યવહારે કોઈ બોલે કે હું મને નમસ્કાર કરું છું તો માણસને એમ થાય કે આવું કેમ બોલે છે. જીવ અજાણ્યો છે, પરમાર્થના વિષયથી જીવ અજાણ્યો છે, એટલે એને એમ લાગે છે કે આવી કેમ ભાષા બોલે છે, હું મને નમસ્કાર કરું, ભગવાનને નમસ્કાર કરે, ગુરુ શાસ્ત્રને નમસ્કાર કરે ત્યાં સુધી ઠીક છે, પણ મને નમસ્કાર કરે એમ પોતે બોલે છે કે હા એ બરાબર જ છે, યોગ્ય જ છે. એ ખરેખર નિશ્ચયથી એમ જ કર્તવ્ય છે, પછી ઓલો વ્યવહાર છે, પહેલો તો આ વ્યવહાર છે. એ રીતે આ છ પદના પત્રમાં છેલ્લે એ છ પદ સમજાવનાર જે સદગુરુ સત્પુરુષ છે એમની ભક્તિ કરી છે. એકલી ભક્તિ કરી છે એમ નહીં, પણ એની અંદર ગૂઢ તત્વજ્ઞાનનો સમાવેશ કર્યો છે. જે તત્વજ્ઞાનનું રહસ્ય છે એનો પણ એની અંદર સમાવેશ કરી નાખ્યો છે. એ એક એમની વિશિષ્ટતા છે કે ભક્તિ કરતાં કરતાં, બહુમાન કરતાં કરતાં, હું શા માટે બહુમાન કરું છું, કેવી રીતે કરું છું, બહુમાન કરવામાં મારો ભાવ કેવો છે, મારો અભિપ્રાય કેવો છે, શું પીડ્યું છે માટે હું બહુમાન કરું છું, એ બધી વાત એ સારી રીતે વ્યક્ત કરી શકે એવી રીતે કલમ ચલાવે છે. હા, મુંબઈથી કાગળ એ તો ગમે ત્યાં હોય નહીં, મુંબઈમાં હોય તો ઘરમાં હોય કે વનમાં હોય, બધી જગ્યાએ એમને બધું સરખું.